हमारे आंगणे सिमंदरादि जिनेन्द्र देव ने पावन पधरामणी थई एनो वार्षिक मंगल महोत्सव नो प्रारंभ आजथी थाय छे। जेम अंतरंग में पोताने पोताना पूर्ण तत्व नो साक्षात प्रत्यक्ष अनुभव थाय एवी तालावेली लागे छे, एम आवाज पूर्ण तत्व ने बतावनार देव शास्त्र गुरु जिनेन्द्र परमात्मा जिन वाणी वितराग मार्ग पर आरूढ़ एवा आचार्य उपाध्याय साधु आपणे आंगणे पधारे, उपकारी ज्ञानीओ पधारे एवी सहजे जे मोक्षार्थी छे, जे आत्मार्थी छे एवा जीवने सहज भावना होय ज छे। अने ए भावनाना परिपाक रूपे जीन मंदिर स्थपाय छे। जीन मंदिरनी वेदी ऊपर मंत्रोच्चार आदिनी विधि पूर्वक जीन प्रतिमानी स्थापना करवामां आवे छे। प्रणतिमा પોતાના પરમાત્માની સ્થાપના અને વેદી ઉપર પોતાના ઉપકારી પૂજ્ય એવા જિનેન્દ્રદેવની સ્થાપના, આવા પ્રસંગો આપણે ઉજવો છે। પણ એ પ્રસંગની સાર્થકતા શું, જેમ આજ ગુરુદેવજી ચોથી ગાથામાં પોતે તો અનાત્મજ્ઞ છે, પોતે તો પોતાના આત્માને જાણ્યો નહીં, પણ જે જાણનાર હતા એની પણ સંગતિ સેવા કરી નહીં। તો સેવા એટલે શું, ઘણા એમાં પ્રશ્નો કે નાની ગુરુનો પગ ચંપા ને એ બધું, તો ગુરુદેવે શું ઉત્તર આપ્યો, જ્ઞાની ઉપકારી ધર્માત્માને શરીર જ હોતું નથી, એને નો કર્મ નથી, એને રાગ નથી, એ જ્ઞાનમય આત્મા છે। અને એવા એ જ્ઞાનમય આત્મા છે એને ઓળખવા એ સાચી સત્પુરુષની ઓળખાણ છે। જે સ્વયં જ્ઞાનરૂપે પરમા છે, જેમને પ્રત્યક્ષ સાનુભૂતિમાં પોતાના જ્ઞાયક દેવના દર્શન થયા છે, એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે। અને એમણે કહેલા એ ભાવને ગ્રહણ કરવો, ગુરુદેવે બે ત્રણ વાર આપણું ધ્યાન દોર્યું, જ્ઞાનીના શબ્દોને ગ્રહણ કરવા એ એમની સેવા છે કે એમની વાણીમાં કહેલા ભાવને, અને કોઈનો પણ ભાવ કેવો હશે, જેવો અનુભવ હોય એવી ભાવ હોય, અને એવી જ ભાવનાને પોષક વાણી નીકળતી હોય છે। તો આપણે આંગણે આવો એક પ્રસંગ બન્યો છે, તો એમાં પણ હવે આપણે આપણી ભાવનામાં આગળ વધીએ। જે કોઈ જિનેન્દ્ર દેવે આવું શુદ્ધાત્માનું સ્વરૂપ પૂર્ણપણે વેધી લીધું છે, જીનવાણી એક એક શબ્દોમાં જેની વાત કહે છે, અને જ્ઞાની ગુરુ જે વાત અનુભવીને આપણને કહે છે, એ શુદ્ધાત્મ તત્વ એ પાંચમી ગાથામાં સંતોએ આપણને શેનો ઉપદેશ આપ્યો, 12 અંગનો ઉપદેશ આપ્યો, સઠખંડમાં બધો આપ્યો, એક શુદ્ધાત્મ તત્વનો, અને એ પણ કેવી રીતે અનુગ્રહ કરીને, મારી પાત્રતા હતી એવો ભાવ આવવો ન જોઈએ, ગુરુને હંમેશા માથે રાખીને પોતે સેવક થઈને એ સાધના કરતા હોય, તે વાત પણ સુંદર પાંચમી ગાથામાં કદાચ આજ પ્રવચન સાંભળ્યું શરૂઆત છે ને કઈ ગાથા થઈ હતી, ચોથી વાત ક્યાંથી પહોંચી, ઠેઠ ગાથા, પાંચમી ગાથાની વાત આવી, 19 ગાથાની વાત આવી, 8મી ગાથાની, 1લી ગાથાની, એક વાર એક સમજવા જેવું છે, આ જાણે આ ગાથાઓ શરૂઆતમાં છે એમાંથી ગુરુજન જાણે બહાર નીકળવું નથી ગયું, ગાથા ચોથીની ચાલતી હોય અને સર્વાંગે બધી એ વાત, કારણ કે આ ઘણું સમયસાર કે સમયસાર તો અત્યારના ભરત ક્ષેત્રનું કેવું છે, ભગવાન છે તેમ ભગવાન પાસે જઈએ અને પોતાના બધા જ પ્રશ્નો શંકાઓનું સમાધાન થાય એમ જે એક આત્માર્થી થઈને રૂચિપૂર્વક સમયસાનું અધ્યયન કરશે, અભ્યાસ કરશે, તો બધા શંકાનું સમાધાન થઈને નિર્ભ્રાંત થયેલી પણતી સ્વરૂપને સાધના કરી લેશે. અને એના માટે આ સમયસાને શું કીધું? વાચક કીધું છે. હું અબદ્ધ સ્પષ્ટ અનન્ય છું એવા જે વિકલ્પ ઉઠે એ પણ એક અંતર જલ્બ, એ વાચક છે. અંતરંગમાં એક સાધવા યોગ્ય, અનુભવવા યોગ્ય જે તત્વ છે એ વાચ્ય છે. અને એને કહેનાર આવું વાચક આપણા હાથમાં આવ્યું છે. જગતનું સર્વોત્કૃષ્ટ એવા ચૈતન્ય તત્વને, વાચ્યને બતાવનાર આવું વાચક આપણા હાથમાં આવ્યું છે, એ પણ આપણા પરમ સદભાગ્ય છે. તો એ પ્રવચન ગુરુદેવસિંહનું છે, 15મી વારના એ પ્રવચન છે અને 1966ના છે પ્રવચન. એમાં આપણે લઈએ, આમાં 273 પાનું, ત્યાંથી આજનું પ્રવચન શરૂ થયું, તો 19 નંબરનું પ્રવચન, 273 પાનું. ચોથી ગાથા ઉપરથી થોડું ગુરદેશી વાત લઈએ. ઉપરથી ચોથી લાઈન, 5મી લાઈન. અનાદિકાળથી અનાદિ અજ્ઞાની એકત્વ બુદ્ધિ કહી રહ્યો છે. પેલા શું દેખાડ્યું? કાળ દેખાડ્યું. અનાદિકાળથી શું કર્યું આપણે? શું કર્યું છે? એકત્વ બુદ્ધિ, બુદ્ધિ એકત્વ થતું નથી. ગમે તેટલો હું અભિપ્રાય ગુજરાતી કહે ને ઉપરથી નીચે પડું, પણ એ પડદ્રવ્ય સાથેનું ક્યારે એકત્વ થવાનું થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. અભિપ્રાય કરીએ છીએ એટલા માટે શબ્દ કેવાય પછે એકત્વ બુદ્ધિ. એકત્વ બુદ્ધિ કરવી કે ન કરવી? તો પછી અનાદિથી કર્યું છે અને દુઃખી થયા છે, તો એકત્વ બુદ્ધિ કરવી કે ન કરવી? એકત્વ બુદ્ધિ કર્યા વગરનો કોઈ જીવ નહીં રહે, ચાહે સો અજ્ઞાની હો ચાહે સો જ્ઞાની હો. જ્યાં જ્યાં સુખ બુદ્ધિ, જ્યાં જ્યાં લાભ બુદ્ધિ, જ્યાં જ્યાં હિત બુદ્ધિ, ત્યાં એકત્વપણો કર્યા વગર રહેશે જ નહીં. કારણ કે એકત્વ પૂર્વક જ એનું વેદન સુધી પહોંચી શકશે. તો આપણે પણ ક્યાંક એકત્વ તો કરી બેઠા જ છીએ, તો પછી કેમ આપણે એકત્વ બુદ્ધિ કરી અને તો ઈચ્છિત હિતનું ફળ, સુખનું ફળ કેમ ન મળ્યું આપણને? સ્વમાં એકત્વ હોય અને પરમાથી વિભક્ત હોય. સિદ્ધાંત શું છે જે આપણને 5મી ગાથામાં પછી કીધું? દર્શાવું એક વિભક્ત. તો ખરેખર શું થવું જોઈએ? એકત્વ બુદ્ધિ કરજે નહીં, કરી જ રહ્યો છે, પણ ક્યાં કરવા જેવું છે? સ્વમાં એકત્વ હોય અને પરથી શું હોય? વિભક્ત. અને એની જગ્યાએ આપણે સૌ ટોટલી ઉલટું કરી નાખ્યું. શું ઉલટું કરી નાખ્યું? વિભક્તમાં એકત્વ પણ કરવા મથીએ છીએ અને પોતાના સ્વતત્વને તો ભૂલી જ ગયા છે. શરીર તે હું અને આત્મા તે મારો, આમ થોડો ગેપ પણ પાડી દે. શરીરમાં શું છે? શરીર તે હું, એમાં એવું એકત્વ પણ, અને જેમ મકાન મારું એમ આત્મા મારો. અરે સ્વરૂપમાં એવો સમાય જજે કે મારે સમાવું છે એવા વિકલ્પ પણ ના આવે. એવા ખંડ ભેદ ભાવને એ ભૂલી જજે કે હું અખંડ તત્વ છું અને અખંડ તત્વ મારે અખંડ સમાય જવું છે. વિકલ્પ ભેદ પાડશે, વિકલ્પ દૂરી રાખશે, અનુભવ નહીં પહોંચાડશે. તો અહીંયા સરસ વાત કે અનાદિકાળથી આ સિવાય આપણે બીજું કાંઈ જ નથી કર્યું. 38 ગાથામાં એટલા માટે તો શબ્દ આચાર્ય દેવ, એક પરમાણુ માત્ર મારું નથી. કોની 38 ગાથા કોના માટેની વાત છે? અત્યંત અપ્રતિભૂત હતો, એને વિરક્ત જ્ઞાની ગુરુ મેળા અને એની વાતને નિરંતર ઘૂંટણમાં લે છે, જેને શબ્દ આપ્યો નિરંતર સમજાવવા, અને એને ફળ શું આવ્યું? આત્માનુભૂતિ થઈ. તો આત્મા ત્યારે કેવો એનો અનુભવ આવ્યો? કે એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય કરે. કઈ અન્ય તે મારું જરી, જરી શબ્દ વાપરો, કેટલું પરમાણુ જેટલું, એનો પરમાણુ સાથે કેમ શબ્દ હોય? અન્ય તે મારું જરી પરમાણુ માત્ર, એટલે નાનામાં નાનું એટલે શું, એનાથી નાનું ક્ષેત્ર કોઈ ન હોય. પરમાણુ કેવું છે? એક પ્રદેશી, અને એનાથી નાનું ક્ષેત્ર શું હોય શકે? તો કલ્પનામાં અભિપ્રાયમાં શું કેટલું માયનું હતું? કેટલા પડદ્રને પોતાના માયના હતા? પુણ્યના ઉદયથી મળેલા એટલાને, તો કેટલાને? મમત્વ એક પણ વસ્તુને મારા પણ માયના વગર છોડતી નથી. મમત્વ જગતના નજીક હો કે દૂર હો, જ્ઞાનના ક્ષોભમાં આવે કે ન આવે, એકત્વ પણ તો આખા વિશ્વથી કર્યું અને અનુભવ થતા જોયું તો એ પરમાણુ જેટલું પોતાનું નહીં. તો એ વાત અનાદિથી એકત્વ બુદ્ધિ કરી રહ્યા છે. અનાદિથી અજ્ઞાની એટલે આપણે, અને શબ્દ શું હોય? એકત્વ બુદ્ધિ કરતો હતો, કરતો હતો, કરી, એનો અર્થ શું થયો? કરી રહ્યો છે વર્તમાનમાં, એટલે ઘર બેઠા હતા ત્યાં સુધી. અત્યારના થોડી, અત્યાર સ્વાધ્યાયમાં બેઠા છીએ, ગુરુદેશનું પ્રવચન સાંભળતા હતા. બહુ જ વાત વિચારવા જેવી છે. ભૂતકાળના ભાવોને કરે રાખવું છે અને જીવનમાં અપૂર્વ કંઈ મેળવવું છે, કોઈ દી નહીં મળે. ભૂતકાળના ભાવો કરે જ રાખવો, રિપીટેડલી એના એ કરે રાખવા છે. અને ઈચ્છા છે નહીં કરવી છે, મારે આ કંઈક નવીન કરવું છે, અપૂર્વ કરવું છે, કંઈક બદલાવ પરિણામમાં અભિપ્રાયમાં લાવવો પડશે. તો આ રીતે એકત્વ બુદ્ધિ કરી રહ્યા છે. અને તેથી પોતાનો આત્મા કસાય ચક્રમાં એકત્વ હોવાથી સ્વરૂપ શું થઈ ગયો છે? અભાવ થઈ ગયો છે, નાશ થઈ ગયો છે. શું થયું છે? ફરી ફરીને આવું કંઈક વિચારણા આવે કે ના આવે? આ બધું ગુરુદેશીના શબ્દો ઉપરથી જેનામાં એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે, સંયોગ છૂટી જાય છે. અને જેને તું ભૂલી ગયો છે, છતાં એ ટકી રહે છે. જે જે સંયોગમાં એકત્વ કરીએ તો ટકી રહેવાના છે કે ના કાળક્રમે છૂટી જવાના છે? અને જેને આપણે અનુભવવો છે, એક સમય પણ છોડવો નથી, એને સ્વીકારતો નથી, તો એ પડ્યું છે, એ ઢંકાઈ ગયું છે, પણ અભાવ નથી થયો. તો ક્યારેક પણ છૂટતા સંયોગોની મમતા તો છોડ, અને ટકતા ભાવનો હવે સ્વીકાર તો કર. છૂટતા ભાવનું મમત્વ છોડ અને ટકતા ભાવનો સ્વીકાર કર. તે સ્વીકાર્યું નથી, પણ એ વસ્તુ તો સદાકાળ બિરાજમાન છે, પણ ઢંકાઈ ગયું છે, ખ્યાલમાં નથી આવતું. એટલે કોનો? વસ્તુનો અભાવ સૂચવે છે કે જ્ઞાનનો અભાવ સૂચવે છે? વસ્તુનો અભાવ નથી થયો, વસ્તુનું તો ત્રિકાળ અસ્તિત્વ છે. ત્રિકાળ અસ્તિત્વ કાળે નહીં, જે ભાવે છે એ રૂપે ટકી ગયું છે. એમાં ક્યાંય પણ વિપરીતતા તો નહીં, ઓછક પણ આવી નથી. તો અહીંયા બે એક્સ્ટ્રીમિટી દેખાડી કે અનાદિતી નાશવાન ભીન એવામાં એકત્વ બુદ્ધિ કરી રહ્યો છો અને તારું તત્વ ત્યાં બિરાજમાન છે, અને છતાં તેને જ્ઞાનમાં લીધું નથી, અને તેથી એનું નામ શું આપ્યું છે? ઢંકાઈ ગયું છે, છૂટી ગયું છે. હવે એનાથી જ આગળ બીજો પેરેગ્રાફ તેરો ભાવ પામ્યું છે ને, એ જ પેરેગ્રાફની નીચે, એ જ પેરેગ્રાફમાં ત્રીજી ચોથી લાઈન, રાગની એકત્વપણામાં પુણ્ય પાપના વિકલ્પના ચક્રમાં એકત્વમાં પડ્યો છે. ફરીથી શેની વાત થયેલા આવે છે? એકત્વની. એકત્વ જુદી વાત છે અને અસ્થિરતા જુદી વાત છે. પેલું શેનું ટાળવું છે, એકત્વને કે અસ્થિરતાને? પોતાના સ્વરૂપને ભૂલીને વિભાવ ભાવમાં પરમા એકત્વ એ અનંત સંસાર છે. અને એકત્વ છૂટ્યા પછી ચારિત્રની કમજોરીમાં અસ્થિરતા છે, એ અલ્પ સંસાર છે. જગતમાં ક્યાંય પણ એક સ્વીકાર્ય સિદ્ધાંત છે, ક્યું નુકસાન બચાવશે? મોટું નુકસાન કે નાનું નુકસાન? ક્યાંય કંપનીમાં આગ લાગી કે કંઈક બીજું કોઈ ધંધામાં ખોટ જતી હોય તો પહેલો ટ્રાય શેનો, પ્રયત્ન શેનો કરશે? મોટું નુકસાન, જેને ધંધામાં એનું નામ શું કહે, કઈક બીજું કહેવાતું હશે ને. નફામાં નુકસાન સ્વીકાર્ય છે, પણ મૂડીનું નુકસાન મોટું છે. આવે ને એવું બધું કે ધંધામાં કેપિટલ લોસ છે એ બહુ મોટામાં મોટો છે, નફામાં ઓછું નુકસાન થશે એ સ્વીકાર્ય. અહીંયા શ્રદ્ધાની વિપરીતતા શું છે, મોટું નુકસાન છે, એકત્વનું મોટું નુકસાન છે, એ પેલો ટાળવાનો પ્રયત્ન એ કરજે. તો અહીંયા એના અને બીજું એકત્વ પુણ્ય પાપના વિકલ્પનું ચક્ર, ચક્ર એમાં પણ છે, કસાય ચક્ર છઠ્ઠી ગાથામાં પણ આવે છે. ચક્ર કેમ આપવામાં આવે છે, કોઈ પણ વિકલ્પ એક ધારાએ ટકી ન શકે, કારણ કે વિભાવ છે એ વિષય બદલા જ કરે. રાગનો વિષય પણ બદલા કરશે, દ્વેષનો વિષય પણ બદલ, કોઈ એક તરફ હંમેશા નિરંતર કસાય નહીં. અભિપ્રાયમાં ભલે હશે, કસાયના પરિણામોમાં એવી જ કોઈના પણ રાગના વિષયોનો સારામાં સારું ખાવાનું બધું મળશે ક્યાં સુધી. વિકલ્પમાં શાંતિ મળતી નથી, આકૃતા આવે છે તો વિષય બદલા વગર રહેશે ને. એટલા માટે નામ શું આપ્યું છે, ચક્ર. એના ચક્રમાં એકત્વપણે પડ્યા છે અને તેથી આત્મા શું છે એનું ભાન નથી. જેણે આપ્યું ભાન નિશ તેને સદા. જીવનમાં એક પોતાની આ મોટા મોટી ભીલનો સ્વીકાર થવો જોઈએ કે મને આત્માનું ભાન નથી, એના જેવો બીજો અપરાધ બીજો કોઈ દોષ નથી. અને આવા દોષ ટાળવામાં જે ઉપકારી થયા છે એના પ્રત્યે સહજ સર્વ અર્પણતાનો ભાવ આવ્યા વગર એ રહેતો નથી. તો એ આત્મા શું છે એનું ભાન નથી. હવે આ તો આપણે સ્થિતિ દેખાડી, ક્યારથી બદલાડી, અનાદિકાળથી. શું કર્યું આપણે, એકત્વ પરદ્રવ્ય વિભાવમાં શું કરી છે, એકત્વ બુદ્ધિ કરી છે, અને તેથી પોતાનું જ્ઞાનમય સ્વભાવ એ સ્વરૂપ એને ખ્યાલમાં આવતું નથી. અને હવે તો પોતે તો જાણતો નથી, સાથે બીજી શું ભૂલ લીધી છે એમાં ચોથી ગાથામાં એ જ પાનામાં છેલ્લી લાઈન, આત્મજ્ઞ પુરુષે આત્માનો રાગથી બિન અનુભવ કર્યો છે. એનો અર્થ રાગના કસાયના ચક્રથી બિન પોતાનો સ્વીકાર કર્યો છે અને એની જ્ઞાનીએ કર્યો છે, પણ એની પોતે સેવા કરી. જેણે કર્યો છે એનો આપણે સ્વીકાર નથી કર્યો અને સ્વયં તો પોતે કર્યો જ નથી. આત્મજ્ઞ પુરુષે આત્માનો રાગથી બિન અનુભવ કર્યો છે, એની તો સેવા કરી નહીં અને પોતે પણ કસાય ચક્રથી બિન આત્મા છે એનો સ્વીકાર કર્યો નહીં. બે ભૂલ છે, પોતે કર્યું નહીં અને જેણે કર્યું છે એને ઓળખા નહીં. એક જ્ઞાનીની એક આપણને ઓળખાણ આપી, જ્ઞાની કેવી રીતે ઓળખાય, કેવો શબ્દ આપ્યો, આત્માનો રાગથી બિન અનુભવ કર્યો છે એ આત્મજ્ઞ પુરુષ છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. આત્મજ્ઞાન જાણનાર તત્વને જે જાણે તેનું નામ જ્ઞાની છે. તો આત્મજ્ઞ પુરુષે એને અનુભવ કર્યો છે, એની આપણે સેવા એટલે એના ભાવોને ઓળખ્યા નહીં અને પોતે પણ રાગના ચક્રથી બિન છે એવો સ્વીકાર કર્યો નથી. એ જ પાના ઉપર 274માં બીજો પેરેગ્રાફ, સરસ ગુરદેસી એક પ્રશ્ન ઉઠાવે છે. શું ઉઠાવે છે કે અમે ક્યારે પણ આત્માની સેવા નથી કરી, એવું તો કેમ છે, કારણ કે જ્ઞાન અને આત્મા કેવા છે ભાઈ, તાદાત્મ્ય છે. 17-18 ગાથા છે ને એની ટીકા પૂરી થયા પછી શ્લોક છે અને પછી આ અમૃતચંદાચાર્ય દવે જ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. શિષ્ય પ્રશ્ન કરે કે આપ 17-18માં કહો છો પ્રથમમાં પ્રથમ મોક્ષાર્થી પુરુષાએ શું કરવાનું, આત્માને જાણવો, પછી એની શ્રદ્ધા કરવી અને પછી જ એમાં લીનતા કરવી, એ ત્રણ સિદ્ધ દશાની પ્રાપ્તિનો ઉપાય. તો શિષ્ય પ્રશ્ન કરે, આત્મા અને જ્ઞાન બે કેવા છે, ભિન્ન રૂપે છે કે નિકટ છે, ભિન્ન રૂપે છે કે નજીક છે, એક રૂપ જ છે, તાદાત્મ જ છે. અને તેથી અમે માનીએ છીએ જ્ઞાન આત્માને સેવી જ રહ્યો છે, અનુભવી જ રહ્યો છે, અને છતાં તમે આ પ્રથમ આત્માને જાણવો એવી વાત કેમ કરો છો. જોઈએ. આપણે ફરીથી વાંચીએ 274 પાનામાં બીજો પેરેગ્રાફ છે ને, જ્ઞાનને નિત્ય સેવે છે તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? જેમ અહીંયા ગુરુદેસિયા ક્યાંથી આ પ્રશ્ન ઉઠાવ્યો કે આપે એમ કહ્યું ચોથી ગાથામાં બે પ્રકાર, પેલા તો આત્માના જ્ઞાનથી અજાણ છે, નિજ આત્મ અનાત્મ જ્ઞાન, પોતાના આત્માનું એને જ્ઞાન અનાત્મ, અને જેણે આત્માને જાણ્યો છે એની સેવા નથી કરી. આ બે અધિગમે નહીં અને નિસર્પણ. તો શિષ્ય પ્રશ્ન કરે છે કે એ ત્યારે તજ જો કે 19 ગાથા નથી પણ ગુરુદેવ સેનાથી એ પ્રશ્ન લઈને સંત કે આવું કેમ, જ્ઞાન આત્માની તાદાત્મ હોવાથી નિત્ય સેવે છે અને છતાં જ્ઞાનની ઉપાસના કરવું, આત્માનો અનુભવ કરવો એમ ઉપદેશ શા માટે આવે? તો એ વાત છે. એમાંથી ચોથી લાઈન લઈએ, પાંચમી લાઈન, આત્મા જ્ઞાનથી જુદો તો છે નહીં, એ જ પ્રશ્ન ગુરુદેવજી ખુલાસો કરે. આત્મા જ્ઞાનથી ભિન્ન તો છે નહીં, તો આત્મા જ્ઞાનની સેવા કરીએ જ છીએ એમ અમે માનીએ છીએ, અને તો પછી સેવા કરો એમ આપે કેમ કહ્યું, એમ શિષ્યનો પ્રશ્ન છે. તેનો ઉત્તર શું કહે છે, સાંભળો. જો એનો સાંભળવામાં મૂળ અમૃતચંદ્રાચાર્ય શું આપ્યું, જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ સ્વરૂપ છે. તારી વાત સાચી છે, કઈક તો આપણું સાચું નીકળ્યું. કઈ આચાર્ય દે કે તારી વાત સાચી છે, પણ જ્ઞાન આત્મા સાથે તાદાત્મ હોવા છતાં જો પણતીમાં સ્વીકાર કર્યો હોત તો જ્ઞાન સાથે અવિનાભાવી આનંદ કેમ નો અનુભવ માણ્યો? જેમ સાકર અને ગળપણ બે કેવા છે, તાદાત્મ રૂપે અવિનાભાવી. કોઈ કેવું સાકર ચાકુ અને ગળ્યો સ્વાદ ન આવે એમ કેમ શક્ય છે? એમ જો જ્ઞાન અને આત્મા તાદાત્મ છે એટલે તું એની સેવા કરતો જ હો તો તને પણતીમાં આકુતાનું વેદન કેમ આવે છે? તેનો ખુલાસો ફરીથી, તો એ કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ છે તો પણ એક ક્ષણ માત્ર પણ, શબ્દ શું વાપરો છે, ઓલો તાદાત્મ સંબંધ કેટલા સમયનો છે? તાદાત્મમાં પૂછાય જ નહીં. તાદાત્મ એક બાજુ સંબંધ કહેવો ને પછી કેટલો સમય, તો તાદાત્મ ક્યાંથી સિદ્ધ થયો? કે તાદાત્મ એક સામે છે, અનાદિ અનંત એક એકરૂપતાનો સંબંધ, અને અહીંયા કહે છે સ્વીકારવામાં પર્યાયમાં ક્ષણ માત્ર પણ. આચાર્યદેવને ખેદ નહીં થતો હોય, વાત કરે છે તું જ્ઞાન આત્માને સેવી જ રહ્યો છે તો પણતીમાં કેમ કઈ દેખાણું નહીં તને? જેમ કોઈ વિદ્યાર્થી કે હું પરીક્ષા પહેલા તો બહુ જ મહેનત કરી હતી, બહુ જ ભણ્યો તો, ઉજાગર કર્યું બધું, અને રિઝલ્ટમાં 35 નીચે આવે તો શું સમય? એમ આચાર્ય દે કે છે ખરેખર એ જ આપણા માટે બહુ જ જરૂરી છે. તત્વ શેના માટે છે, શબ્દોથી રટવા માટે છે કે ધારણા જ્ઞાનમાં યાદ રાખવા માટે છે? તત્વ શેના માટે છે, શબ્દોથી બોલવા માટે છે, ધારણા જ્ઞાનમાં યાદ રાખવા માટે છે? તત્વનું એવું ઘૂંટણ કરજે કે જ્ઞાનની પણતી વિભાવથી સ્તંભીને સ્વરૂપ તરફ દોડી જાય. તત્વનું ઘૂંટણ કરે અને રૂચિ જાગ્રત થઈને સ્વરૂપને સાધી ન લે તો ઘૂંટણ શું કર્યું છે? ગુરદેવસિંહના પ્રતાપે, જ્ઞાનીઓના પ્રતાપે આપણને તત્વ મેળવ્યું છે. યથાયોગ ભૂમિકામાં શક્તિથી ઘૂંટણ પણ કરતા હશો, પણ હવે એ મંદતા વિપરીતા કદાચ ન માનીએ, મિથ્યાત્વ છે તો વિપરીતા હોય, છતાં એક સ્થૂળ રૂપે મંદતા પણ કામ નહીં લાવે. વિપરીતતા તો કામ નહીં કરે, મંદતા પણ કામ નહીં લાગે, એવી એક અખંડ ધારાએ સ્વરૂપની ધૂન લગાડવી છે કે વિભાવોનો રસ નીતરી જાય. તો એ અહીંયા આચાર્ય બહુ સુંદર રીતે કહે છે આપણને, એક ક્ષણ માત્ર પણ તે જ્ઞાનની સેવા કરી. એનો અર્થ શું જ્ઞાનની સેવા? ફરીથી સેવા એટલે શું? ગુરુદેવસિંહ એના માટે પણ એક સેવા શબ્દ સંસ્કૃતમાં હોય ને એના ઉપરથી અર્થ કાઢતા, એમાં સેવા એની સંધિ શું છૂટી પડે સંસ્કૃત માટેની? સ વત્તા એવ, તો સ એટલે સંસ્કૃતમાં તે અને એવ એટલે જે વસ્તુ છે તે જ હું છું એવો જો અંદરમાં સ્વીકાર થયો તો એ સેવા છે. સ એવ, સ એટલે તે અને એવ એટલે જે વસ્તુ સ્વરૂપ છે તે જ હું છું. કોનું પ્રણમન, શબ્દોનું કે વિકલ્પનું? શબ્દ તે જ કરશે અને વર્ણંતિમાં ભેદ પડાવશે. શબ્દ શું કહેશે? તે જ હું છું. પણ વિકલ્પ શું કરાવશે? એકમેકપણું કરાવે કે વિભક્તપણું કરાવે? વિકલ્પ એ અનુભૂતિ પ્રત્યક્ષ અનુભૂતિમાં ખંડ પડાવે છે. તો અહીંયા કે એક ક્ષણ માત્ર પણ સેવતો નથી. તો એના ઉપરથી ફરીથી ગુરુદેવજી 275 પાના ઉપર આપણે લઈએ. પહેલું લાઈનમાં 275 પહેલી, અહીં તો કહે છે કે જ્ઞાનીની સેવા, તેનો અર્થ કરે જ્ઞાનની સેવા એટલે એક ક્ષણ માત્ર પણ જ્ઞાનની સેવા કરી નથી. કેમ નથી કરી? કેમ નથી? તેના માટે બે થી વાત, સ્વયં બુદ્ધત્વ અને બોધિ બુદ્ધત્વ. સ્વયં બુદ્ધત્વ અને બોધિ, કે પોતે પોતાથી તો જાણ્યું નહીં અને જે જ્ઞાની જાણતા હતા એની પાસેથી જાણ્યું નહીં. એનું જ ગુરુદેવસિંહનું લઈએ ઉપરથી 5મી લાઈન, નિસર્ગ અને અધિગમ બેનો છે ને તત્વાસૂત્ર બધી રીતે. ખરેખર તો સમ્યક દર્શન કયું હોય છે? નિસર્ગ કે અધિગમ? સમ્યક દર્શન કેવું હોય? નિસર્ગ કે અધિગમ? એ તો એક સાપેક્ષતાના ભેદ છે, બાકી સમ્યક દર્શન નિસર્ગ જ હોય છે. એક જીવનમાં એટલું તો નિશ્ચિત કરવું, જૈન દર્શન ક્યારેય પરાશ્રયથી તારું હિત નહીં કહે. પરાશ્રિતમાં ઉલટાની લાચારી હોય છે, સ્વાધીનતા ન હોય. કોઈની પાસેથી પણ એક માગવા જવું એનો અર્થ શું છે? પરાધીન કેટલા પ્રકારની? પહેલા તો વિચાર કે ભાઈ એને જાશું તો મળશે કે નહીં, મળશે તો આપણે જે ઈચ્છિત છે એ આપશે કે નહીં, જેટલું જોઈએ આપશે કે નહીં, જેટલા સમય માટે જોઈએ એટલું આપશે. કેટલા પ્રકારોની વિકલ્પની એ ઝાડ આખી વણઝાર ચાલી જતી હોય. સ્વાધીનતાથી જ સાધના થવાની છે. પરાધીનતામાં તો અનાદિકાળથી પડેલા જ છે. પરાધીનતાથી પાર ન ઉતરાય, સ્વાધીનતાથી એ સિદ્ધ દશા પ્રાપ્ત થયા વગર રહેશે ને. તો એ કાં તો પોતાથી જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ છે એમ ભાન થાય, અથવા ગુરુથી કહેલું, જો સરસ શબ્દ છે અધિગમ, ગુરુથી કહેલું પણ હજારદારી કોની ગણનામાં લઈને. આપણે છે ને જે આપણે કયું સમ્યક દર્શન લેશું, નિસર્ગ વાળું કે અધિગમ જ વાળું કયું લેશો? સહેલું કયું? બેમાં સહેલું કયું? નિસર્ગ વાળું સહેલું કે અધિગમ વાળું? બેમાં કાંઈ જ ફરક નથી. એ તો સાપેક્ષતાથી તને કીધું છે, બાકી તારા પોતાના પુરુષાર્થથી થવાનું છે. પરાધીનતામાં અનાદિથી રાહ જોયું થયું નથી, અને હજી જો રાહ જોયું તો અનંતકાળ હજી જશે. તો કેવું છે? જ્ઞાનીએ ગુરુએ કહેલું અને જ્ઞાનમાં લઈને તાત્કાલિક બોધ થાય. પાછો શબ્દ શું છે? આ ઉપાદાન અને નિમિત્તનો સંબંધ બતાવ્યો. નિમિત્તમાં કોણ? ગુરુનો ઉપદેશ. અને પોતાના ઉપાદાનની શું પાત્રતા? કે જ્ઞાનમાં લઈને પછી ક્યારે કરશે પ્રણમન? તાત્કાલિક શબ્દ લખ્યું છે, બોધ થાય છે. એમ નથી કે વિચારીશ ને સમય મળશે ત્યારે. ભાવમાં જો આવો એક વિકલ્પ ઉઠે કે હું પછી કરીશ, તો સમજી લેવું રૂચિનો અભાવ છે. અને જેને રૂચિનો અભાવ હશે એને ગમે તેટલું ક્ષોભસમ જ્ઞાન હશે કે કસાઈની મંદતા હશે, પ્રાપ્તિ નહીં થાય. બધે રૂચિ જ કામ કરે છે. બહારમાં પણ જેને જેની રૂચિ એક દ્રષ્ટાંત, એને સંયોગ મેળવવાનો પ્રયત્ન કરશે. અત્યારના સુખનું સાધન પૈસા માયના છે, તો પૈસાની રૂચિ છે તો નિરંતર પ્રયાસ ન હશે. જેમ બહારમાં છે એમ અહીંયા પણ અંદરમાં રૂચિ જ. તો એ તાત્કાલિક બોધ થયો તો ગુરુથી થયું, અધિગમ થયું એમ કહેવામાં આવશે. એના પછી લાઈન, થાય છે તો પોતાથી જ. શેમાં? નિસર્ગમાં કે અધિગમમાં? ફરીથી થાય છે, પોતાથી શેમાંથી થાય? બે માં થાય, ભેદું કામ પડાયો તો પછી. જો બે માં પોતાથી જ કરવું તું, નિસર્ગમાં પોતાથી અને અધિગમમાં, તો બે ભેદ શું કામ પડાવ્યા? એ દેખાડે છે, એક બાહ્યમાં પ્રત્યક્ષ જ્ઞાની ધર્માત્માની ઉપસ્થિતિ હોય છે એનું જ્ઞાન કરાવવા માટે અધિગમની વાત કરવામાં આવી. બાકી થશે તો 100% કોનાથી? કઈ ગુરુ એમાં ભાગ ન લે, થોડો ઘણો તો કોન્ટ્રીબ્યુશન એમનું હોય કે ન હોય. ગુરુ આપણે કોઈને ધારીએ, જ્ઞાની ધર્માત્માને ધારીએ અને મદદ ન કરે તો શું પછી ધારીએ કે ન ધારીએ કઈ ફરક જ નહીં. આજે જીવનમાં પોતાની સ્વચ્છતાએ કામ કરવું નહીં. સહજ જે યોગ બને છે તેનો સ્વીકાર કરજે. પોતાનેથી તો સાધના કરવાનો પુરુષાર્થ થતો નથી. જ્ઞાની ગુરુ તત્વ સમજાવે અને તો એ ક્યારે વિચારીશ નહીં કે મારે કોઈની જરૂર નથી, હું એકલો કરી લઈશ. એ જે અરે એવું જો થતું હોત તો કુંદકુંદ આચાર્યને સિમંદર ભગવાનનો વિરહ કેમ લાગ્યો? પોતાના ઉપકારી કે ઓહો આ કાળમાં આવું તત્વનું જ્ઞાન, તીર્થંકરોના વિરહ પડ્યા તો બધું ભેદ થવા માંડ્યો છે, ખેદ થયો એમને. આવી પોતે સમર્થ આચાર્ય અને છતાં ખેદ થાય છે. ઉપકારીઓના ઉપકાર ક્યારે જીવનમાં ભૂલવા જેવા એ નથી. તો એ થાય છે તો પોતાથી, શેમાં? બેમાં. બેમાં એટલે શેમાં? 400 નિસર્ગ લ્યો, 400 અધિગમ. બેમાં સમ્યક દર્શન પુરુષાર્થ તો એ પોતાથી જ થાય છે. હવે આ રીતે કોની વાત આવી? અધિગમની વાત આવી, ગુરુની વાત આવી. તો ગુરુદેવસિંહને હજી 5મી ગાથા તો આવવાની છે, પણ એ જ પહેલા શું યાદ આવી ગયું કે 5મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે અમે તમને કોની વાત સંભળાવશું? એકત્વ વિભક્ત, અને એનું જ નામ શુદ્ધાત્મા. જે પોતાથી એકપણે હોય અને બીજાથી ભિન્નપણે હોય એ જ શુદ્ધ હશે. અશુદ્ધતા કોને કહીએ આપણે? ભેળસેળ વાળાને અશુદ્ધતા કહેવાય. તો શુદ્ધતા કોને કહેવાય? જેમાં બીજાનો કોઈ સમાવેશ નથી, એ પૂર્ણ પોતાનું અસ્તિત્વ હોય એ શુદ્ધ હોય. તો એને અમે તમને બતાવશું. અને એ કેવી રીતે બતાવશું? અમને જે કાંઈ નિજ વૈભવ પ્રગટ્યો છે એનાથી. અમે છુપાવશું નહીં કે કદાચ અમે બધી વાત કહી દેશું અને શિષ્ય અમારાથી કદાચ આગળ વધી જાય. એમ પોસાય નહીં ને આપ પોસાય? અરે કોઈ પુરુષાર્થ કરીને આગળ વધે છે તો અનુમોદના કરવા યોગ્ય છે. એમાં ક્યારે ગુરુદેવસિંહ નામા પ્રવચનમાં આગળ આવશે? પોતાનું અહમ પણ છોડીને, હું સમજું છું, મને આવડે છે, શીખેલું છું, એવું અહમ પણ છોડીને જ્ઞાની ગુરુ જે કહેવા માગે છે એનું ગ્રહણ કરવાનું. તો અહીંયા એ ગુરુદેવસિંહને એ 5મી ગાથા યાદ આવી કે અમારા નિજ વૈભવથી એકત્વ વિભક્ત શુદ્ધાત્માની વાત કરશું. તો અમને જે નિજ વૈભવ પ્રગટ થયો છે, કેટલા પ્રકારે પ્રગટ થયો છે? 4 પ્રકાર. એમાં પહેલું છે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ. તો એનાથી આ વાત આખી જોઈ પેરેગ્રાફમાં. એના પછી છે 275 પાનામાં બીજો પેરાગ્રાફ, એ 5મી ગાથામાં કુંકનાચાર લેશે. કોની વાત લેશે? ગુરુની. અધિગમ ઉપરથી ગુરુની વાત લેશે. અમારા ગુરુએ અમારી ઉપર અનુગ્રહ કરીને, શું કરીને? નાના અમારા પુનના ઉદય હતા, અમારી લાયકાત હતી નહી, આપણું કાંઈ જ નહોતું. ગુરુ આગળ સેવક થઈને એવો રહેજે કે હું આપનો દાસ છું. કેવો છું? 3 વાર શું સર? દાસ, દાસ હું. પણ કેવો દાસ? દીન દાસ છું. હે સર્વજ્ઞ પરમાત્મા, આપના જો દાસ તરીકે ગણતરી કરીએ તો કોણ આવે? પેલું કોણ આવે? ગણધરદેવ આવે, શ્રુત કેવડીઓ આવે, આચાર્યો આવે, ઉપાધ્યાયો, મુનિ, એ બધાના લિસ્ટમાં હું જઉં તો મારું ક્યાં નંબર આવે છે? અરે ત્યાં આવે એ પણ મારા સદભાગ્ય છે. ક્યારે પણ પોતાની આવડતનું ક્યારેક નહીં, ક્યારેય ગુરુ પાસે તો નહીં નમસ્તું, પણ ક્યારેય આવડતના અભિમાનથી તો કેવું છે, દૂર ભાગવા જેવું છે. પૂજ્ય બેનશીના વચન તો અહીંયા એ વાત. અને ક્યાંથી વાત આખી લીધી? પરાપર, પરંપરા ને પરાપર, પર અને અપર. પર એટલે, પર એટલે બીજા નહીં, ત્યાં મ સાયલન્ટ છે. પર એટલે પરમ, પરમ એટલે સર્વોત્કૃષ્ટ, અને સર્વોત્કૃષ્ટ એટલે કોણ? સર્વજ્ઞ. અને અપર એટલે એના પછી ગણધરો થી માંડીને ક્યાં સુધી? અમારા ગુરુ પર્યંત. આખું એકસો લીધું, ગ્રુપ લીધો, સેટ લીધો. ક્યાંથી લીધો? સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, ત્યાંથી લઈને પોતાના ગુરુ સુધી એક આખો લીધું. એ બધા શું કરતા હતા? સરસ શબ્દ એમાં છે, વિજ્ઞાન ઘન જે આત્મા તેમાં અંતર નિમગ્ન હતા. આગળ ગુરુદેવ પોતે સ્વયં ખુલાસા બધા કરશે. આવી ખબર પડતી હશે, સર્વજ્ઞ દેવ આ તો અમરચંદ્રાચાર્ય દેવ લખે છે ત્યારે તો અહીંયા કોઈ હતા પણ નહીં. કુંદકુંદ આચાર્ય દેવ તો સાક્ષાત દર્શન કરી આવ્યા, અમરચંદ્રાચાર્ય દેવને ખબર પડતી હશે? પોતાના ગુરુ સર્વજ્ઞ થી લઈને શું કરતા બધી ખબર પડે. એક બહુ સુંદર આ શૈલી સરસ એ રીતે લઈ લીધી છે. પહેલી, આ જે આખા સર્વજ્ઞ પરમ ગુરુ થી લઈને પોતાના ગુરુ, એને અમને શેનો ઉપદેશ આપ્યો? શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ. પણ કેવી રીતે? કે એ નિર્મળ વિજ્ઞાનગન આત્મામાં નિમગ્ન અનુભવ પૂર્વક એને અમને ઉપદેશ આપ્યો. એનો અમે અનુભવ કરીએ પ્રચુર સંવેદન, અને તને પણ અનુભવ કરવાનું કહીએ. આ એક અનુભવની ધારા છે. કઈ અનુભવની? પહેલી ધારા, સર્વજ્ઞ પરમાત્મા થી લઈને પોતાના ગુરુ પર્યંત શેમાં નિમગ્ન હતા? નિર્મળ વિજ્ઞાન ઘન આત્મામાં, એની અનુભૂતિની ધારામાં. અમે પણ શું કર્યું છે? એમને અમને શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ આપ્યો, અમે પણ શેમાં છીએ? પ્રચુર સંવેદનના અનુભવમાં અમે છીએ. અને તો અમે પણ તને શેનો ઉપદેશ આપીએ છીએ? કે તું અનુભવ કરીને પ્રમાણ કરજે. ઉદ્દેશી આગળ લીધું તું બીજામાં આવે છે ને, કે ભગવાન આવું કહેતા હતા અને અમે કહીએ છીએ, ત્યાં અનુભવની વાત જ નથી. કોકે કહેલી અમે સાંભળી છે, તને પાસન કરીએ છીએ. સાચું ખોટું કોની જવાબદારી? નહીં, આજકાલ બધું છે ને ફોરવર્ડિંગ એઝ ઇઝ ઇઝ રિસીવ્ડ ને. ક્યાંય પણ વિવેક જ્ઞાન ભૂલતા જઈએ છીએ આપણે. પોતાની વિવેક ધારા તો હવે રહી જ નથી જીવન, અને વિવેક નથી તો આત્મજ્ઞાન કેદી પ્રગટ થવાનું છે? અહીંયા આચાર્ય પોતાની અનુભવની સાક્ષીથી વાત કરે છે કે આવો શુદ્ધાત્મા અમને અમારા ગુરુએ આપ્યો તો અમને અનુભવમાં એવો આવ્યો છે, અને એવો અમે તને કહીએ છીએ, તું જરૂર તને અનુભવમાં આવો આત્મા આવ્યા વગર, અને તો અમારી વાતને હા પાડજે. બહુ સુંદર એ લિંક લઈને કહે છે. તો જો એમાં જ ગુરુદેવસિંહ કહે છે, આપણે ફરીથી જે બીજો પેરેગ્રાફ જોઈએ છીએ એમાં જ એની ચોથી લાઈન, કે ગુરુ ગણધર થી માંડી અમારા ગુરુ, પર અપર ગુરુ એમ પાંચમી ગાથા, એ બધા કેવા હતા? વિજ્ઞાન ઘનમાં શબ્દ શું આપ્યો છે? નિમગ્ન. ખાલી મગ્ન શબ્દ નથી, કેવો છે? ની એટલે શું આવશે? વિશેષ, વાસ અને નિવાસ. વિશેષે કરીને વાસ તો ધર્મશાળામાં કરીએ, અને નિવાસ કેમાં કરીએ? પોતાના ઘરમાં કરતા હોય, નિરાતે જ્યાં વસાય એનું નામ નિવાસ છે. એમાં નિમગ્ન છે. સર્વજ્ઞ પરમાત્મા તો નિમગ્ન થયા છે કે બહાર આવતા જ નથી, અને અમે જઈએ છીએ પણ હજી એક અલ્પ સંજલનનો રહી ગયો છે, એટલે બહાર પરાણે આવવું પડે છે. અને ખરેખર એક વિચાર કરીએ, મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાને આવે છે, આચાર્ય દેવ અમરચંદ્રાચાર્ય દેવ કુંદ, એનો અર્થ છઠ્ઠે આવે છે. છઠ્ઠે આવે છે મુનિરાજ શું કરવા માટે આવે છે? એ કોઈ 28 મૂળગુણના વિકલ્પમાં અટકવા માટે નહીં, ફરીથી સ્વરૂપમાં ઝંપલાવવા માટે છે. છઠ્ઠામાં આવું એ રોકાવા માટે નથી, ત્વરાથી પાછું ક્યાં જવું છે? સાતમામાં જવા માટે. જેમ ઓલો કોઈ સર્કસમાં ઓલું હોય છે ને, સ્વિંગ હોય છે ને, એમાં એક સામે આ એક તો છોડી દીધું અને બીજો પકડવામાં ન આવ્યું તો નીચે શું હોય છે? સેફ માટે જાળી રાખી હોય છે ને, તો એમાં આવે છે તો ન્યાન્ય જ રહેતા હશે કે તરત જમ મારીને પાછું પકડે છે? કારણ કે જાળીમાં રહેવું એ કોઈ શોભાદાયક નથી. તો નીચે આવે છે પણ પાછા તરત જ શું કરે છે? એ મુનિરાજ એ અપ્રમત માંથી પ્રમતમાં આવે છે, પણ શું કરે છે? રહેવા માટે, રોકાવા માટે, અટકવા માટે કે ફરીથી છઠ્ઠું ગુણસ્થાન ફરીથી પુરુષાર્થ તીવ્ર કરીને જવા માટે છે, વિકલ્પોમાં અટકવા માટે નહીં. તો એ અહીંયા વિજ્ઞાન ઘનમાં નિમગ્ન છે. પછી તો ગુરુદેવ માંથી સંસ્કૃત વાંચીને પણ કર્યું, એ જ પેરેગ્રાફની છેલ્લી લાઈન જોઈએ, એ જ પેરેગ્રાફ. સર્વજ્ઞ ગણધર અને પોતાના ગુરુ સન, આવી ગયા? અમૃત ચંદ્રાચાર્યદેવની વાત છે એટલે ક્યાંથી આખી લિંક લીધી છે? ક્યારેક આપણને એમ લાગે છે આપણે સમયસરના શ્રોતા થયા તો આપણી લિંક ક્યાંથી શરૂ થઈ છે? સર્વજ્ઞ, એમના પછી ગણધર, એમના પછી શ્રુત કેવળી આચાર્યોથી લઈને બધા સાંત, અને એ આપણને ઉપદેશ આપે છે કે આપણને આપણી ગરિમા કેમ ના લાગે કે મારા ગુરુ કોણ છે, મને ઉપદેશદાતા કોણ છે. અને જે હોય તો એનો એક અંશ આપણા જીવનમાં કેમ ન પ્રગટ થાય? તો એ અહીંયા કહે છે કે એ બધા વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા. અને એના પછીના જ પેરેગ્રાફમાં પાંચમી લાઈન, સુદાત્મ તત્વ પ્રસાદિથી અનુગ્રહ કરીને, કૃપા કરીને એને ઉપદેશ આપ્યો, હું પાત્ર હતો એમ ન લીધું. શું છે? શિષ્યને ક્યારે પણ એમ ન હોય કે મારી પાત્રતા હતી એ છે એમ નથી, મારી ઉપર શું કરી? મહેરબાની કરી, મારી ઉપર કૃપા કરી. આવું હોય એક બાજુ તમે પરાધીનતા કરવાની ના પાડો, અને પાછું આપ તમે ગુરુ પ્રત્યે તો સર્વસ્વની વાત કરો, કેમ બે માણ વ્યવહારના? એટલે અમે અભૂતાર્થ માનીએ છીએ એટલે તો કરતા નથી. આજ ભૂમિકા તારી સ્વીકાર છે. સ્વરૂપમાં લીન થઈ જવાનો ભયો પુરુષાર્થ રહેતો હોય તો એવા વિકલ્પમાં આવીશ નહીં. પણ સ્વરૂપની સ્થિરતા જામતી નથી તો એ કેટલું કે મારા ઉપકારી પ્રત્યેની મને, સોગાનીજી એના માટે તો કે એક વિકલ્પ તને તારું આયુષ શું હોય? આયુષ તને પસંદ હોય તો ગુરુના શરણમાં લઈ જાય, નહીં તો એમણે જ આપેલું ભેદજ્ઞાન રૂપી બળ છે એ તારો નાશ કરી દે. એટલી એક ખેદમાં પણ જો આવે તો આટલો વિકલ્પ સ્વીકાર્ય છે, એનાથી અધિક મારો વિકલ્પ લાંબો થાય એ પણ મને પોસાતું. ફરીથી બહાર આવવું તો પોસાતું નથી, બહાર આવ્યા પછી પણ બીજો વિકલ્પ લંબાય એ પણ અમને સ્વીકાર. આવી પોતાની અંદરની ધારા હોય છે. એક બોજ ફરી ફરીને પુણ્યથી મળેલા યોગથી આપણે સંતુષ્ટ થઈ ગયા છે. જૈન કુળમાં જન્મ થયો છે, દેવશાસ્ત્ર ગુરુનો યોગ મળ્યો છે, ક્ષોપસમ મળ્યો છે, થોડું યાદ રાખી લીધું છે. મારું કામ પૂરું થયું કે શરૂ થયું? મારું કામ પૂરું થયું. પુણ્યે મને આવા યોગમાં લાવી દીધો, ક્ષોપસમ મને તત્વ સમજવા ધારવા જેટલો મળી ચૂક્યો. મારું કામ પૂરું થયું કે શરૂ થયું? કાંઈ જ નથી થયું, શરૂ પણ નથી, પૂરોનો તો પ્રશ્ન જ નથી. બોજ અરે જો આનાથી જો કામ થઈ જતું હોત તો અગિયારંગ ભેણામાં શું બાકી રાખ્યું? તે સાક્ષાત તીર્થંકરના યોગમાં શુકલ લેસાના પરિણામ 28 મૂળગુણ નિર્દોષ પાલનમાં તે શું બાકી રાખ્યું હતું? એવા તો અત્યારના પરિણામ પણ નથી. કોઈ નિરાશ કે એના માટેની વાત નથી, પણ કોઈ પણ વિકલ્પમાં બહિર્લક્ષી ભાવમાં ક્યારેય સંતોષ આવવા જેવું નથી. અને જો સંતોષ આવ્યા તો જેવો ભૂતકાળ ગયો એવું જ વર્તમાન જશે, કાંઈ ભવિષ્યમાં અપૂર્વ ફળ મળવાનું એ નથી. તો હું એમ ન લીધો, એ ગુરુએ મારી ઉપર કૃપા કરીને શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ આપ્યો, એક વાત મારા ગુરુએ. હવે એનાથી મને શું થયું કે તેનાથી અમારો આનંદનો વૈભવ ઉત્પન્ન થયો. જો આનાથી ગુરુદેવજી હવે એમાંથી કેટલો વાત સરસ કરે છે. ફરીથી સર્વજ્ઞથી લઈને અમારા ગુરુ પર્યંત અમને શું કર્યું? કોનો ઉપદેશ આપ્યો? શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ આપ્યો. એનાથી અમારી પ્રણતિમાં શું પ્રગટ થયું? અતિન્દ્રિય આનંદનો વૈભવ, નિજ વૈભવ પ્રગટ થયો. તો આચાર્યદેવ એ રીતે ઇન્ડિકેશન કરે છે, અમે પણ તને શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ આપીએ છીએ તો તારી પ્રણતિમાં આનંદનો વૈભવ થવો જોઈએ. અમને ઉપદેશ આપ્યો ને અમને થયો તો એ જ ઉપદેશ અમે તને આપીએ છીએ તો તને પણ એ અનુભવ પ્રગટ થવો જોઈએ. જો ગુરુદેવસિંહને કેટલી વાત મૂકે છે, એક વાક્યમાં પણ કેટલું સિદ્ધ કરી દે છે, એક શબ્દમાં અને એક એક ન્યાયમાં કેટલું આચાર દે ગુટપણે એ બધું મૂકી દે છે. જો એનાથી જ આગળ 276 પાને પહેલી લાઈન મુનિરાજ છે, પંચમાવ્રત આદિ છે, પણ એનો આદર નથી, એમાં નિમગ્ન નથી. કોણ? કારણ કે આ વાત કોણ કરે છે? આચાર્ય પોતે અમૃતચંદ્રાચાર્યદેવ કુંદકુનાચાર્ય. પંચમાવ્રત 28 મૂળ આગનીનો રાગ છે, પણ એમાં શું નથી? નિમગ્ન નથી. ચારિત્રની અસ્થિરતા એ રાગ ઉભો થાય છે, પણ એમાં એકાકારપણું નથી. કેમ નહીં હોય? ઉલટાનું તો 28 મૂળનું રાગ કઈ ખરાબ તો નથી જ ને. 99 કોટીએ શેનો ત્યાગ છે? હિંસા જૂતું આદિનો ત્યાગ છે, કઈ ખરાબ તો નથી ને. એ પણ 72 ગાથામાં આચાર્ય કહે છે, અમને જળમાં જેમ સેવાળ છે એમ મલિનપણે અનુભવાય. અને મલિનતામાં કોઈ સામાન્ય જીવ પણ, નિમગ્નની વાત તો જવા દો, મગ્નની વાત તો જવા દો, નિકટે ન રહે. એક સામાન્ય આ જે કોઈ લખવાનો વિકલ્પ આવ્યો છે એ પણ અમને તો આકૃતામય દુઃખમય છે, અપવિત્ર છે, એમાં અમે કોઈ નિમગ્નતા ઠીક પણ એ નથી. અમારા ગુરુ પણ એવા હતા એવી પોતે સાક્ષી આપે છે. કોની? અમારી આવી દશા છે કારણ કે અમારા ગુરુ પણ એવા હતા, સર્વજ્ઞ પણ એવા હતા. એમને જો કે વિકલ્પ નથી, પણ એ પણ જ્યારે સાધક દશામાં હતા ત્યારે પણ વિકલ્પમાં મગ્ન નહોતા. અને વિકલ્પમાં મગ્ન હતા તો એના વિષય છોડીને આત્મ સાધનામાં આગળ કેમ જાવ? જો એમાં મગ્નપણું હોય રાગમાં, તો રાગના વિષયો છોડીને સ્વરૂપ સાધનાની ઉગ્રતા શું કામ કરવી છે? તો એ અમારા ગુરુ જો પોતાના ગુરુને ઓળખે છે. ટાઈમ તો થઈ ગયો, એક પૂરું કરીએ. ગુરુદેવસિંહને પણ જયારે દુકાને હતા 22 વર્ષે, અને થયું કે મારે હવે આ પ્રવૃત્તિમાં રહેવું નથી, કારણ કે એમાં શું થઈ જાય છે? ધારા ખંડિત થતી જાય. એક ધારાએ તત્વનો અભ્યાસ, ચિંતન, ગુણ, કારણ કે પોતે જયારે પોતાના ભાગીદાર હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય કરે, અને ભાગીદાર બહાર જાય તો અવશપણે પણ ક્યાં આવવું પડે? ગુજરાતીમાં શું કહે? એના ઓલો જે હોય ને મેન બેસ, મકાન બેસે ને થડે થડે, ગુજરાતીમાં કે થડે, કેસ કાઉન્ટર જેને કે, ત્યાં આવીને બેસવું પડતું, રૂચતું નહીં. મહેમાન આદિ આવે તો કાંઈક ને કાંઈક. મોટાભાઈ ખુશાલભાઈ એક પ્રોપોઝલ મૂકી કે તમે ઉમરાળા રહેજો તો પણ. તો એ જેમ પોતાને ભાવના થઈ તો શું કર્યું? પહેલું શું કર્યું? યોગ્ય ગુરુ ગોતવા માટે ગયા કે મારે મારા પ્રયોજનથી તો કરવું છે, પણ યોગ્ય ગુરુ ન મળે તો શું છે? તો યોગ્ય ગુરુને ઓળખે. એમ અહીંયા પણ પોતાની દશા આવી છે તો કેવા ગુરુને ગોઈતા હશે? કે પોતે આત્મામાં નિમગ્ન છે, પ્રચુષણ, તો એના ગુરુ પણ એવા છે. તે એ રીતે જો અમારા ગુરુ પણ એવા હતા એમ સાક્ષી. ગુરુની ખબર પડી જાય કે આવા હોય કે હા, પોતાને એવી દશા પ્રગટ થઈ તો ગુરુ પણ એવા હતા. તો આ રીતે છેલ્લું બે લાઈન વાંચી લઈએ. અમારા ગુરુએ અમને શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ દીધો, એનાથી અમારા આનંદનો જન્મ એટલે ઉત્પત્તિ છે, અને તેનાથી હું તમને આત્મા કહીશ તો તમને પણ એ અનુભવ ઉત્પન્ન થવો જોઈએ, અને તો જ અમારી વાત સાંભળી અમારી સેવા કરી એમ યથાર્થપણે કહેવામાં આવશે. બહુ સુંદર વિસ્તાર ગુરુદેવસિંહ લીધો છે. એ આપણે આગળ
તીર્થંકરો જગતના જયવંતવતો ઓમકારનાદ જિનનો જયવંતવતો જિનના સમો શરણ સૌ જયવંતવતો ને તીર્થ ચાર જગમાં જયવંતવતો નમો હું તીર્થનાયકને નમો ઓમકારનાદને ઓમકાર સંઘર્યો જેને નમો તે કુંદ કુંદને અહો ઉપકાર જિનવરનો ધૂંદનો ધ્વનિ દિવ્યનો જિન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો જિન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ રાજનો ઋષભાદી મહાવીર પર્યંત ચોવીસ શંકર ભગવાનનો જય હો. સિમંદરાદિ વિદ્યમાન વીસ તીર્થંકર ભગવાનનો જય હો. અડગ બલના સ્વામી શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ જિનવાણી માતનો જય. કુંદકુંદ આદિ સમસ્ત આચાર્ય દેવનો પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો પ્રસમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિના રચયતા કૃપાળુ દેવનો સનાતન દિગંબર જૈન ધર્મનો જય. હે જિનવાણી ભારતી તો હે જપો દિન રૈન જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ તૈન જવા વાણી તે જ્ઞાન સે સૂજે લોકાલોક સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જિનવાણી માતનો જય.